તારીખ 30/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 311
પ્રશ્ન 379 પાનું 211 પૂતગળની શક્તિ દેખાય છે પણ આત્મામાં અનંત શક્તિ છે તે કેવી રીતે ખ્યાલમાં આવે? પૂતગળની શક્તિ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે ને સ્થૂળ છે, દેખાય. સમાધાન: પૂતગળ ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય છે એટલે તેમાં શક્તિ છે તેવો ખ્યાલ આવે છે. ઉદ્ગળ પરમાણુઓ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે સ્થૂળ પર્યાય પરિણમે, ત્યારે સૂક્ષ્મ પર્યાય પરિણમે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. કર્મ પરમાણુ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એવી જ રીતે એક પરમાણુ છૂટો પડે, સૂક્ષ્મ પર્યાય ધારણ કરી લે છે એ વખતે એકલો પરમાણુ હોય ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પણ અહીંયા તો સંગ્રહ નહીં છે, કથન છે. સંગ્રહ નહીં થઈ એટલે આ બધા પૂતગળો દેખાય છે એ વાત છે. મકાન, ઝાડ, હા, એમાંથી થોડું જાણે છે. પણ એની શક્તિનો ખ્યાલ આવી શકે છે. એ જુઓ ભાઈ, આ પંખો કેટલો સ્પીડથી ફરે છે. હાથ નાખો તો હાથને તોડી નાખે. મોટર કેટલી સ્પીડથી ચાલે છે, કોઈ સામે આવે તો એક્સિડન્ટ થઈ જાય. શક્તિ છે, એનો ફોર્સ છે, એની વ્યક્ત પર્યાયોથી સમજી શકાય છે, ખ્યાલમાં લઈ શકાય છે કે પૂતગળમાં શક્તિ છે. પોટાશિયમ સાયનાઇડ એક આટલું ખાય તો માણસનો પ્રાણ છૂટી જાય, મરી જાય છે ને. ઝેર, પોટેશિયમ સાયનાઇડ ઝેર, ઝેર છે ને, પોઈઝન. થોડું ખાય માણસ મરી જાય. જીવનમાં જીવન માણસ હોય, આટલું લે એટલું પતી ગયું. પૂતગળમાં શક્તિ છે એમ ખ્યાલમાં આવે છે જુદી જુદા કાર્યોથી, કારણ કે શક્તિની વ્યક્તિ પરિણમનમાં છે. શક્તિ શક્તિ છે, શક્તિ કાંઈ વિઝિબલ નથી, જોઈ શકાય એવી ચીજ નથી. ઇલેક્ટ્રિસિટી છે, એમાં શક્તિ છે. કરંટ લાગે તો ખબર પડે, કરે આમાં તો માણસ મરી જાય. આમ પીડ્યો હોય ખબર પડે, વાયરમાં કરંટ ચાલતો હોય કાંઈક દેખાય નહીં કાંઈ. પણ એની કેટલીક વ્યક્તિઓ ઉપરથી પૂતગળની શક્તિઓ જાણી શકાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી પણ જાણી શકાય છે. પ્રશ્ન એ છે કે આત્મામાં અનંત શક્તિ આપ કયો છો, અને એ તો કંઈક કેવી રીતે ખ્યાલમાં આવી, કેવી રીતે જાણવી, એ પ્રશ્ન છે. એ છે સમસ્યા, એ છે. ઓલો તો દ્રષ્ટાંતમાં લીધું કે કેવી રીતે જાણવી. આ શરીરમાં રહેલું એક ચેતન તત્વ છે, પદાર્થ છે, જેમાં અનંત શક્તિ ભરેલી છે. એક એક પ્રદેશે, એક એક પ્રદેશે ત્યાં એક પરમાણુ રાખી શકાય એટલો ઝીણામાં ઝીણો પ્રદેશ ક્ષેત્ર, અનંત અનંત સુખ ભર્યું છે, અચિંત્ય સર્વોત્કૃષ્ટ. એટલું તો સુખ, એટલો પરમાનંદ, એટલી શાંતિ, એટલું બધું એક સાથે બધું ત્યાં ભરેલું છે. એક એક પ્રદેશમાં એટલું બધું ભરેલું છે. અનંત જ્ઞાન, એવા એવા અનંત ગુણોનું અનંત સામર્થ્ય એક એક પ્રદેશમાં વ્યાપેલું છે. એ કેવી રીતે એનું જ્ઞાન થાય, ખ્યાલમાં આવે એટલે એનું જ્ઞાન કેવી રીતે થાય, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન એકદમ પ્રયોજનભૂત છે અને મુમુક્ષુની ભૂમિકામાં, હમણાં જ એક વિચાર આવ્યો કે મુમુક્ષુની ભૂમિકામાં જ્યાં સુધી ત્યાં એ શક્તિના સામર્થ્યને જાણવા સુધી જ્ઞાન ન પહોંચે ત્યાં સુધી એટલું ઉત્કંઠિત ને એટલું જિજ્ઞાસાપૂર્ણ જ્ઞાનની વૃત્તિ રહેવી જોઈએ કે એને ગોતતો ફરે, એને ગોતતો ફરે, એને ગોતતો ફરે, ચાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા એને ગોતવામાં પીડ્યો હોય કે મારી ખોવાયેલી ચીજ છે. સ્વર્ગ પરમાત્મા કહે છે કે તું અનંત શક્તિનો ધણી, અને તને એનો કઈ ખબર નથી, અને હું આવ સાધારણ પુરુષાર્થ વગરનો, મારો પુરુષાર્થ ન ચાલે, મારું કામ ન ચાલે, મારાથી કઈ થતું નથી, ને એવી રીતે કેમ ચાલે? અને કહે છે કે તું અનંત શક્તિનો ધણી છો, તું એને ગોતવા પાછળ કેમ નથી લાગતો? તો પછી અવસ્થામાં, ચાલો અવસ્થા નબળી છે કબૂલ, અવસ્થામાં ગડબડ છે કબૂલ, પણ એને ગોતવા પાછળ કા નથી લાગતો? એવો લાગી જવો જોઈએ, એવો લાગી જવો જોઈએ કે એ ક્યાંય બીજે લાગી શકે નહીં એવો લાગી જવો જોઈએ. એક જગ્યાએ એવો લાગી જવો જોઈએ કે બીજે લાગી શકે નહીં એવો લાગી જવો જોઈએ, તો દર્શન મોશે જ ગળી જશે. એક અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો દર્શન એટલો ગળી જાય, એટલો ગળી જાય, સ્વરૂપનો પત્તો લીધે છૂટકો. અને એવો નિશ્ચય કરવો જોઈએ કે હું મારો પત્તો ન લઈ શકું, બીજાના આત્મા ન જડે, બીજો પરમાણુ ન જડે, કેમ કે પરાધીન છે. આ તો હું પોતે છું ને મારે મારો પત્તો કાઢવો છે, તો હું મારો પત્તો ન લઈ શકું કેમ ચાલે, કેમ બને? પાછળ પડી જાય એકવાર, જેટલી શક્તિ છે એટલી બધી શક્તિથી એકવાર પાછળ પડી જાય તો સહજ માત્રમાં કામ થાય એવું છે, અને નહીતર એ સિવાય કામ થાય એવું નથી, એટલી વાત પણ સાથે સાથે ચોક્કસ જ નિશ્ચિત જ છે. આમાં સહજ માત્રમાં કામ થાય તે નિશ્ચિત છે, અને એ સિવાય બિલકુલ કામ ન થાય એ પણ નિશ્ચિત જ છે. અનંતકાળ ભલે કાઢે સ્વાધ્યાયમાં, અનંતકાળ ભલે કાઢે શાસ્ત્ર શ્રવણમાં, અનંતકાળ કાઢે ગમે તે રીતે, સત્સંગમાં ભલે ને કાળ ગમે એટલો કાઢે, એ બધા સાધન છે ને, સત્સંગને સ્વાધ્યાયને શ્રવણને વાંચવને ભલે ને ગમે એટલો કાળ કાઢે. પ્રશ્ન તો બહુ પ્રયોજનભૂત આવ્યો છે આજનો કે મને મારી અનંત શક્તિ કેમ જણાય? તો કે કેમ જણાય શું? તને જાણવાની પડી છે કેટલી કે પહેલા, જેટલી તને શરીરની પડી છે, જેટલી તને બીજા સંયોગોની પડી છે, જેટલી તને તારા કુટુંબ પરિવારની પડી છે, જેટલી તને બાહ્ય કલ્પેલા સુખ દુઃખની પડેલી છે, એના પ્રમાણમાં તને તારા પરમાત્માની કેટલી પડી છે એ કે. પહેલો જવાબ એ લે તો તને તારી પાસેથી, કોઈને બતાવવાની જરૂર નથી, અંદરમાં ને અંદરમાં પહેલો જવાબ તું એ લઈ લે તારી પાસેથી. પછી તું કહેશ કે અમને પ્રાપ્તિ નથી થતી, પણ ક્યાંથી થાય? વસ્તુ જેટલી મહાન છે, પદાર્થ જેટલો મહાન છે, એક પરમ તત્વ છે, સર્વોત્કૃષ્ટ તત્વ છે, પરમ ઉત્કૃષ્ટ તત્વ છે, એનાથી આગળ કોઈ નથી. એની પ્રાપ્તિની ભાવના એના પ્રમાણમાં તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? સોનું લેવા જાવ તો 5,000 રૂપિયા ખીચામાં લઈને જાઓ કે એમને તમે 5 રૂપિયાની નોટ લઈને જવાના સોનું લેવા? અત્યારે તો શાકે નથી આવતો, તો સોનું તો ક્યાંથી આવશે? એમ તમે તો જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ લેવા નીકળ્યા તો એના પ્રમાણમાં તમારે કોઈ સામે ભાવના લઈને જવાનું કે એમને? આ તો પ્રમાણિકતાની વાત છે ને કે ભાઈ અમારે 5 રૂપિયાની ચીજ 5 રૂપિયામાં લેવી છે, 500ની 500માં લેવી છે, અને 5,000ની 5,000માં લેવી છે. 5,000ની ચીજ અમારે 500માં જોઈ છે એ વાત તો લેવાની, એ વ્યાજબી નથી, તો પ્રમાણિક નથી. શું તો આ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એની જિજ્ઞાસા કે જેના દર્શન કરતા અનંતકાળ સુધરી જાય, એક ક્ષણ પહેલી ક્ષણ દર્શન કરતા સમ્યક દર્શનમાં અનંતકાળ આગળ ન સુધરી જાય, એ કેવડી મોટી વાત ગણાય. તો એના પ્રમાણમાં જિજ્ઞાસાનું જોર ન હોવું જોઈએ. પ્રશ્ન ભલે સામાન્ય દેખાય, પ્રશ્નની પાછળની ભૂમિકા આવી રહેલી છે. આ ભૂમિકામાં આ પ્રશ્ન હોવો ઘટે છે. પછી જેમ કૃપાળુદેવ એમ કહે છે, પછી તને ન પત્તો લાગે તો મારી પાસે આવી જજે, તો મારી પાસે આવવાની જરૂર નથી, પત્તો લાગી જ જવાનો છે. જોઈએ છીએ પોતાની તૈયારી. ગુરુદેવનું એક વચનામૃત છે પરમાગમ સારમાં, કે આ જીવ સ્વરૂપને છોડીને બીજે અધિકાય આપે છે ત્યાં સુધી એને પોતાના સ્વરૂપની અધિકાય આવતી નથી. ત્યારે આ તો મહાન પદાર્થ છે. તમે સામાન્ય માણસને પણ આદર સત્કાર આપો તો તમારા ઘરે આવે, તમે મોઢું ફેરવીને બેહો તો કોઈ તમારા ઘરે ન આવે. આવે કે ભાઈ એનું મોઢું ચડી જાય છે, આપણે શું કરવા એના ઘરે જવું છે, આપણે શું જરૂર છે, હા મોઢું ફરી જાય છે. એમ આપણે મોઢું ફેરવીને બેઠા છીએ ને પરમાત્મા પધારે એ ક્યાંથી બનવાનું? સામાન્ય માણસને પણ આદર આપવો પડે. ગવર્મેન્ટનો ઓફિસર હોય, આપણો બોસ હોય તો એને એના પ્રમાણમાં આદર સત્કાર કરવો પડે. પ્રાઇમ મિનિસ્ટર હોય તો એના પ્રમાણમાં આદર સત્કાર કરવો પડે. ચીફ મિનિસ્ટરને એના પ્રમાણમાં. ત્યારે આ તો પરમાત્મા પધારવાની વાત છે, એના પ્રમાણમાં પોતાને આદર ભાવમાં તો આદર આપવો જોઈએ. બારમાં તો કાંઈ માગ, ઓલા તો બધું બારમાં માગે છે કે તમારે આટલી તૈયારી જોઈએ. બારમાં તમારે બધું ઊભું કરવું પડે સ્વાગત માટે. અહીં તો તમારે અંદરમાં જ તૈયાર થવાનું છે, અને અંદરમાં તૈયાર થાઓ એટલે બારમાંથી તમે ઉઠી જાઓ. એ બારની તૈયારી, બારમાં ધમાલ કરવાની નથી, ધમાલ બંધ કરવાની વાત છે. ઓલા પણ તો બારમાં તમારે ધમાલ કરવી પડે, કમાન નખાવો, ફલાણું કરો, રસ્તો હરખો કરો, વાળી ચોરો, ઘર શણગારો, ફલાણું કરો, ઢીંગું કરો. અહીંયા બારમાં ધમાલ બંધ કરવાની વાત છે, ત્યાં બારની ધમાલ વધારે થાય છે. બારમાંથી ઉઠી ગયો, એક બાજુ ધડ્યો, અંદર ગોતવામાં ગયો, ઊંડો 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 જવા માંડ્યો એટલે બારથી એબસન્ટ થઈ ગયો, બસ પતી ગયો. બારથી એબસન્ટ થવામાં પરસેવો ઉતરે છે મૂળતમ જીવને. હા, જે પથ્થરો પાથરીને બેઠો છે, મારાપણાનો તંબુ તાણીને બેઠો છે, આ ઘર મારું, આ મારા સંપત્તિ મારી, આ કુટુંબ મારું, આ શરીર મારું, એમાં આકરું પડે છે. આ તો સહેજ આકરું પડે જ નહીં, ગોતવા નીકળે, પોતાના ભગવાનને ગોતવા નીકળે એટલે આકરું પડે જ નહીં. જિજ્ઞાસા વૃત્તિ અપૂર્વ આવવી જોઈએ. આ વિષય નિર્ભાન દર્શનની પગદંડીના પહેલા પ્રકરણમાં લીધો છે. અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં પરમ વૈરાગ્ય હોય છે. અપેક્ષાઓ વૃત્તિ, અપેક્ષાઓ વાળી વૃત્તિઓ ઊભી જ થતી નથી. એક કામ પાછળ એવું લાગે છે. આ લોકો જે જર્મન સાયન્ટિસ્ટો છે ને તમે ફોટા જુઓ, આટલી આટલી દાઢી વધી ઉલી હોય. ભૌતિક વિજ્ઞાનના રિસર્ચ પાછળ, સંશોધન પાછળ એ લોકો એટલા ઊંડા ઉતરી જાય, અડધી જિંદગી લેબોરેટરીની બહાર નીકળ્યાનો હોય. કોઈ સમાજ સાથે કોન્ટેક્ટ નહીં, કોઈની સાથે કાંઈ કોન્ટેક્ટ નહીં, કુટુંબ સાથેનો કોન્ટેક્ટ નહીં, કાંઈ નહીં, ખાવું પીવું આવેલું પડ્યું રહે. એને રિસર્ચમાં એટલું એનું મગજ કામ કરતું હોય કે એને ન કપડાં બદલવાનું ભાન હોય, ન એને શેવિંગ કરવાનો વિકલ્પ હોય એને, હા મહિનાઓ સુધી
આટલા એટલી દાઢીઓ વધી ગઈ.
લોકો ભૌતિક વિજ્ઞાન પાછળ એટલા ગાંડા થાય છે, જે ભૌતિક વિજ્ઞાનની શોધ થાય તો આખું જગત ભોગવવાનું છે, એને તો રોયલ્ટી મળવાની છે, પણ એટલી પાછળ એનું માઇન્ડ એટલું કામ કરતું હોય તો તમે સેલ્ફ રિસર્ચ એટલું ન કરી શકો. અંદરમાં ને અંદરમાં રિસર્ચ કરવાનું છે. એટલું કિંમતી પદાર્થ હોય તો એની પાછળ એની કિંમત આવે, બુદ્ધિમાં એટલું સમજાય તો બુદ્ધિની પાર જાઓ તમે. બુદ્ધિમાં એટલું વજન આવે, મૂલ્યાંકન આવે, તુલ થાય, તોળાય એટલી વાત, તો તમારું વૃત્તિ કામ કર્યા વગર રહીએ નહીં. અને એ જીવ સ્વભાવ છે, મૂલ્યાંકન આવ્યા પછી એ વૃત્તિ એમ જ કામ કરે. એ વૃત્તિ એમ કામ કરતી નથી એનો અર્થ કે હજી જેટલો પરમ પદાર્થનું મૂલ્યાંકન આવવું જોઈએ એ પ્રમાણમાં એ આવ્યું નથી, એ વાત ચોક્કસ થાય છે. એટલે એકવાર એ જગ્યાએ આવવાની જરૂર છે મોક્ષની ભૂમિકામાં. પ્રશ્ન ચાલુ સ્વાધ્યાયમાં આ ભૂમિકાને સ્પર્શે એવો છે. પણ આત્મામાં અનંત શક્તિ છે, તેમાંનો એક જ્ઞાન ગુણ લઈએ તો તે પોતાના ક્ષેત્રમાં રહીને આખા લોકને જાણી શકે છે તેવી તેનામાં કોઈ અપૂર્વ અચિંત્ય શક્તિ છે. ત્યાં તો પ્રોબ્લેમ જ હામે હોય છે. પ્રોબ્લેમનું સોલ્યુશન નથી હોતું ત્યાં સામે. આપણને તો સુવિધા છે કે તમારો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આ છે. તમારે પ્રોબ્લેમથી સોલ્યુશન સુધીનો પ્રોસેસ પણ આ છે, ફક્ત તમારે ફોલોઅપ કરવાનો છે. કેટલી સગવડ છે! ત્યાં એકે સગવડ નથી, સામે પ્રોબ્લેમ જ આપે છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમે એનું સોલ્યુશન ગોતો, પછી તમારે માથાફોડ કરવાની, ગોતવા માટે. અહીં તો તમારી સમસ્યા શું છે, સમસ્યાનું તમારું સમાધાન શું છે, એ સમસ્યાથી સમાધાન સુધી પહોંચવામાં તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ, એની યોજના શું છે, બધું ખુલ્લું મૂક્યું છે. આટલી તો સગવડ છે આમાં. તેમાંનો અનંત શક્તિ છે, સંખ્યાએ અનંત શક્તિ છે, એમાંનો એક જ્ઞાન ગુણ આ તમારે ઊભા રહેવાની જગ્યા છે, ફૂટિંગ સ્પેસ. ક્યાં ઊભા રહેવાનું છે? શક્તિને ગોતવા માટે ક્યાં ઊભા રહેવું? તો કે જ્ઞાનમાં. જ્ઞાનમાં ઊભા રહેવું એનો બીજો અર્થ શું? કે તમે ક્યાંક ઊભા તો છો, તમે રાગમાં ઊભા છો. ક્યાં ઊભા છો? રાગમાં. પછી રાગના વિષયમાં ઊભા છો એ આપોઆપ થઈ જાય છે, એ તો કે દેવમાં ને બીજા જ્યાં જ્યાં રાગ ચાલે છે ત્યાં, પણ ઊભા છો તમે ખરેખર તો રાગમાં. હવે અહીંયા જ્ઞાની એમ કહે છે કે તમારી પર્યાયમાં જ્ઞાન પણ છે અને રાગ પણ છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી તમને પકડી શકો એવું જ્ઞાન છે તમારું. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન જ છે ને. હા, જ્યારે તમારી પર્યાયમાં બે ભાવ છે, ઊભા રહેવાના બે પદ છે, એક રાગ અને એક જ્ઞાન, તમને સ્પષ્ટ બતાવવામાં આવે છે કે તમે રાગમાં ઊભા છો. અનુભવ કરીને જોઈ લો. ખાલી કીધું માનવાનો અંધશ્રદ્ધાથી વાત નથી, તમારા અનુભવને તપાસી લો. તમે રાગમાં ઊભા છો કે નહીં? ઊભા છો એટલે હું પણ અનુભવાય છે. મને રાગ થયો, મને ક્રોધ થયો, મને ફલાણો ભાવ થયો, મને ફલાણો ભાવ. નાની એમ કે છે કે જયારે બે ભાવ સાથે જ છે, મારા ફરતી નથી, તો તમે જ્ઞાનમાં ઉભા રહ્યો, રાગમાં ઉભા છો, તમે જ્ઞાનમાં ઉભા રહ્યો. પડખું ફેરવો, બસ બે બાજુ બાજુમાં છે. હું પણ જ્ઞાનમાં થવું જોઈએ, રાગમાં થઈ રહ્યું છે તે જ્ઞાનમાં થવું જોઈએ. વળી એ સુગમ પણ છે, એટલા માટે યથાર્થ પ્રકારે તો સુગમ છે, અયથાર્થ પ્રકારે દુર્ગમ છે. કેવી રીતે યથાર્થ પ્રકારે સુગમ છે કે રાગ છૂટી જાય છે, તમે તો રાગનો નાશ થતા તમારો નાશ થતો નથી, પણ તમે બીજા રાગને પકડો છો. વળી મરે છે તો ત્રીજાને પકડો છો, એ મરે છે ચોથાને પકડો છો, જ્ઞાન ઉપર આવતા નથી. તમારું જ્ઞાન છે એ સતત ચાલે છે, જુઓ સતત ચાલે છે. તો તમારું અસ્તિત્વ જ્ઞાનમાં કે તમારું અસ્તિત્વ રાગમાં? પેલો પ્રયોગ તો અસ્તિત્વ ગ્રહણનો છે. તમે અસ્તિત્વ રાગમાં ગ્રહણ કર્યું છે, રાગ મરે છે, તમે મરતા નથી, તમારી હયાત એમને મરીએ છે. જો જ્ઞાનને, જ્ઞાનમાં હયાતીને જોતા, જ્ઞાનમાં હયાતીને જોતા અસ્તિત્વ ગ્રહણ થાય છે. માલુમ પડે છે કે ખરેખર હું તો અહીંયા જ છું, ભૂલ આપણે ભૂલ કરી હતી રાગમાં, હું પણ એ તો ભૂલ કરી હતી, તરત ભૂલ સમજાશે. જ્ઞાનમાં મારી હયાતી ક્યાં છે એ ગોતો, ચાલો સિદ્ધિ ન પકડાતી હોય તો. તમે એમ કહો ભાઈ હયાતી પકડાતી નથી, રાગમાં પકડાયેલી રહીએ છે ને, અહીંયા પકડાતી નથી, ગોતવા નીકળો ને. ગોતવા નીકળશો તો તમારી રાગની હયાતી ઢીલી પડી જશે. તમે જિજ્ઞાસાથી ગોતવા નીકળ્યા તો તમારી રાગમાં હયાતીનું જે દર્શનનો જે અસ્તિત્વ ગ્રહણ છે ને એ ઢીલું પડશે. અને ઢીલું પડવું જરૂરી છે, ઢીલું પડ્યા વગર છૂટશે નહીં, કેમ કે મોહની નિવિડ ગાંઠ છે. કેવી નિવિડ ગાંઠ છે? શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે, રેશમની દોરી, હીરની દોરી એની ગાંઠ વાળેલી છે અને એના ઉપર તેલનું ટીપું મૂકેલું છે. એક તો રેશમ છે એ હુવાળું હોય, ગાંઠ છોડવા જાવતા છટકી જાય, ગાંઠને પકડવા જાવ તો છટકી જાય, એમાં એના ઉપર તેલ હોય તો ચીકણું હોય, એવું મોં છે. કેવું મોંની ગાંઠ કેવી છે? કે હીરની દોરીને ઉપર તેલનું ટીપું રેડેલું છે. તમે એટલા રસ લીધા છે, એટલા રસ લીધા છે જીવે આ ભાવમાં ને ગત ભાવોમાં, એટલા રસ લીધેલા છે. વાત કઠણ છે એ જરૂર છે, તો પણ અશક્ય નથી એટલી વાત જરૂર જ છે. વળી આવી સ્વરૂપ જિજ્ઞાસામાં જો તમે જોરથી આવો, પૂરેપૂરા આવો, તો એ ગાંઠ ઢીલી પડે છે. એ તેલે ઉડી જાય છે અને ગાંઠે ઢીલી પડી જાય છે. કેટલું સુગમ કહેવાય. પુરુષાર્થ ન કરી શકો તો કાંઈ નહીં. એમ કે અમારો પુરુષાર્થ ઉપડતો નથી, ચાલતો નથી, કરીએ શું? પણ જિજ્ઞાસા ન કરી શકો એવી ક્યાંની વાત છે? જિજ્ઞાસા ન કરી શકો એમ જો તમે કહેતા હો કે એ અમે જિજ્ઞાસા નથી કરી શકતા, તો કહેવું પડે કે તમારી દાનત જ બરાબર નથી, અભિપ્રાયમાં ભૂલ છે. જિજ્ઞાસા તમે ખૂબ કરો છો, દુનિયા આખીની જિજ્ઞાસા કરો છો, દુનિયા આખીની પંચાત કરો છો, દુનિયા આખીની ચર્ચા કરો છો, દુનિયા આખી ઉપર તમારું લક્ષ જાય છે, તમારી જિજ્ઞાસા ત્યાં ખર્ચાય છે ને વેચાય છે. પરલક્ષનો આ લાઈનમાં, આ માર્ગમાં એટલા માટે જોરથી નિષેધ કરવામાં આવ્યો છે કે એ પરલક્ષ સ્વરૂપ જિજ્ઞાસાને મારે છે, સ્વરૂપ જિજ્ઞાસાનું ખૂન કરીને ઊભી થાય છે. એટલે એક ન્યાય સ્વરૂપનું ખૂન છે એમાં. મુક પંચાગ ગામને તું તને ગોતવા નીકળી જાય, એકવાર તું તને ગોતવા નીકળી જા, તું તને ગોતવા નીકળી જા, ખોવાઈ જાય એની અંદર તો, કે તને જ પોતાને ખબર ન પડે કે હું ક્યાં ગયો, એવો ખોવાઈ જાય. ચાલવામાં વાત છે કે વાત વાતમાં જીવ અમેરિકા પહોંચી જાય છે. છોકરો છોકરી અમેરિકા ગયા હોય, ભણવા ગયા હોય, વ્યવસ્થા ફરવા ગયા હોય તો એક મિનિટ સેકન્ડમાં ત્યાં પહોંચી જાય. અત્યારે અહીંયા હશે, ક્યાં હશે, શું કરતા હશે, અત્યારે ત્યાં રાત હશે કે દિવસ હશે. શક્તિ તો કઈ ઓછી નથી, વિભાવમાં એટલી શક્તિ છે. સ્વભાવની શક્તિનો તો હદ જ નથી, વિભાવમાં એટલી શક્તિ છે. સ્વરૂપ જિજ્ઞાસા જીવ કરી શકે એવી વર્તમાન ભૂમિકા ચોક્કસ છે. કરવા ધારતો નથી તેથી કરતો નથી, કરવા ધારે તો કરી શકે એવું છે. આ જિજ્ઞાસા આવે એટલે દર્શન મોના નાંગળા ઢીલા ઢપ આમ છે. પછી લાંબો કાળ નથી. જિજ્ઞાસા જો ઊભી થઈ તો પુરુષાર્થ ને લાંબો કાળ નથી. પત્તો લાગી જવાનો. જેવો પત્તો લાગ્યો કે અખંડ સિદ્ધપદ સાક્ષાત સ્વરૂપે પોતે છે, એટલે ચૈતન્ય વીરીને ઉછાળો અંદરથી આવવાનો. તમે રોકી નહીં શકો, તમે પોતે જ નહીં રોકી શકો એને. પછી લાંબો કાળ નથી. આમ સાધનાનો રસ્તો બહુ ટૂંકો છે. વિચારણા ભલે ગમે એટલી લાંબી હોય એની, સાધનાનો જે પર્યાય છે એમાં બહુ સીધું જ છે. કેમ કે ડિસ્ટન્સ નથી ને અંદર. ચતુરાંગુલ હે દ્રગસ મિલે, દૂર જ નથી વસ્તુ, દૂર જ નથી ને, પોતે જ છે ને, દૂરી નથી એને કોઈ. એટલે એમાં કોઈ લાંબો સમયનો પ્રશ્ન નથી એની. રુચિ બહાર પડી છે, જિજ્ઞાસા બહાર પડી છે, બહાર ને બહાર ફરે છે અને વ્યર્થ સમય ગુમાવે છે. કઈ હાથમાં આવવાનું નથી એનાથી, સુખી તો થવાનું નથી, દુઃખી થવાનો છે. એક વાર પાછળ પડી જાય, મારું સ્વરૂપ મને ન જડે, કેમ કામ આવે. અને ગોતવા નીકળ્યા પછી વાર નથી તો મને તો કેટલો ટાઈમ ગયો આમાં. દિવસો ગયા, મહિનાઓ ગયા ને વર્ષો ગયા. હવે ગણતરી વર્ષોમાં શરૂ થઈ ગયા, તો દિવસોની ગણતરીમાં કામ થાય, આપણે કલાકો ન લ્યો. ચાલો જે કામ દિવસોની ગણતરીમાં થાય એમાં મહિનાઓ ગયા અને વર્ષો ગયા, કેમ કામ આવે આ તો. અને આવો હું હાવખોટ નિહાળ્યો કે જેમાં દિવસો લાગે એમાં મને વર્ષો સુધી પત્તો જ નથી લાગ્યો હજી. આ શું કરું છું, આ શું ચાલે છે, મારે શું કરવા, એવું ચાલે છે, એવું ચાલે છે શું કરવા, અભિપ્રાય નું ગોતો, એવું શું કરવા ચાલે છે, પકડો અભિપ્રાય. આ તો જિનેન્દ્રનો ઉપદેશ છે, અસી ધારા જેવો. અસી ધારા, અસી એટલે તરવાર. જે અસલ તરવાર આવે ગજવેલની, ગજવેલ એક લોઢું છે જેને ખૂબ પાણી પાયા પછી એને ગજવેલ કહેવાય છે. એ તરવારની ધાર જ એવી હોય છે કે એ તરવાર ચલાવે ને આમાંનું ડોકું ન કપાય, બને જ નહીં. એવી ધાર હોય છે કે આમ ધાકો માર્યો કે ઉડ્યો છે આમાં. એમાં જિનેન્દ્રનો ઉપદેશ છે, અસી ધારા જેવો છે, એન્સરી લીધું છે. તને ઉભો જ ન રહેવા દે અજ્ઞાનમાં, તને સંસારમાં ઉભો જ ન રહેવા દે. તું શું કરવા ઉભો છું એ ગોત, કયો ઉલટો અભિપ્રાય લઈને ઉભો છું એ પકડ. આવડો મોટો અનંત શક્તિનો ધણી એક સમયમાં લોકાલોકને જાણવાનું જેનું સામર્થ, અને તું રોદડા રોવે છો એ મને મારો આ મોહ કામ કરે છે, મારો આમ મોહ કામ કરે છે, મને અહીંયા મોહ થઈ જાય છે, આ શું કરે તું એમ કે છે. નિર્મોહી પદાર્થ શક્તિનો જેનો પાર નહીં, એટલે કૃપાળુ દેવે લીધું ને, રાંડી રૂવે માંડી રૂવે પણ હાથ ભરથાર વાળી રૂવે એ તો કેવું કહેવાય. એમ કે દ્રષ્ટાંત અગંભીર છે પણ આશય ગંભીર છે, એમ કરીને પછી લખ્યું છે પોતે. એ વાત તો જરા અગંભીર લાગે કે કોઈ સ્ત્રીની એવી વાત કરીએ, એ બિચારી રાંડી ગઈ છે, ધણી નથી, શું કરે, રોવે જ નહીં તો. પણ એ કોઈ માંડી રોવે તો કે નમાલો હતો એટલે રોવે છે. તું રોવે છો, તને દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સત્પુરુષ મળ્યા ને તું રોવે છો, એ મારાથી મોહ છૂટતો નથી, મારાથી મોહ છૂટતો નથી. એક જિજ્ઞાસામાં આવને, રાત દી ન જડે ત્યાં સુધી ગોતવા પાછળ લાગી જાય. એકનો એક છોકરો જુવાન કોઈ ઉપાડી ગયો હોય છે, આજે ઘરે ન આવે, ચારેકોર ટેલિફોન કરે, ગામમાં ટેલિફોન કરે, પરગામ ટેલિફોન કરે, બધા એમ કે ના ના કઈ પત્તો નથી. પછી રસોઈ કરેલી ખાવા બેહે, રાતે 10-11 વાગે ઊંઘ આવે, 2 વાગે ન આવે. ક્યાં ગયો હશે, શું થયું હશે, કેમ ગયો હશે, શું કારણ થયું હશે, અત્યારે બધા ઉપાડી જાય છે. એક્સિડન્ટ થયો હશે, ક્યાંય શું થઈ ગયું હશે, શું ખબર. હજાર વિકલ્પ ઊભા થાય અને કોઈ બીજે દોરવા માંગે તો એના પરિણામ દોરાય નહીં. એ વખતે એમ કે શાસ્ત્રને વાંચવા બેહો તો વાંચે, હે ઉપયોગ ચાલે, ન ચાલે. ત્યારે આ તો તારો આત્મા, તું છોકરો નથી ખોવાનો, તું પોતે જ ખોવાનો છે. અને આજકાલનો નહીં, અનંતકાળનો ખોવાનો છે. ખાઈ પીને હોઈ જાય છે. ન ચાલે એમ, ન ચાલે. દુઃખી થવાનો રસ્તો છે એ બધો. સુખી થવું હોય તો એમ ન ચાલે. સુખી થવું હોય તો જિજ્ઞાસામાં આવવું જ જોઈએ, એમાં કાંઈ મોટો પુરુષાર્થ નથી. જિજ્ઞાસામાં તો તું પરની જિજ્ઞાસામાં આવેલો છું, તો શોની જિજ્ઞાસામાં આવે. અનંત સુખનો લાભ થશે. કેટલો અનંત સુખનો લાભ થશે. લાભને તો જુઓ, એની લાલચ તો કર. જીનવાણી સ્તુતિમાં આવે છે, ભાગ છે મને ને લાલચ લાગ્યો, પહોંચ નહીં જ્યાં છે જ્યાં જમકી જમની, એટલે મૃત્યુની પહોંચ નથી એવો જે મોક્ષ છે એની મને લાલચ લાગી છે. કેવો શબ્દ વાપરે છે, માર્મિક શબ્દ વાપરે છે. કેમ કે મને લાલચ લાગી છે એની, એમ નહીં મળે ત્યાં સુધી મારી લાલચ નહીં છૂટે. લાલચ એવી ચીજ છે, લંબાઈ, લાળ લંબાઈ, એને છૂટે જ નહીં. હા, મૃત્યુ મરીને પણ કુતુહલ કરે, કોઈ પ્રતિકૂળ અનુકૂળતા ગણ્યા વિના. શું કે છે, લોકાલોકને પોતાના ક્ષેત્રમાં લઈને રહીને એક સમયમાં જાણી લીએ એવી અચિંત્ય શક્તિ છે. પોતાને બહાર કાંઈ લેવા પોતે બહાર કાંઈ લેવા જતો નથી, જવું પડે એમ નથી, બહારથી કાંઈ અંદર આવતું નથી અને કોઈ તેને કાંઈ કહેતું નથી, કોઈ એને કાંઈ કહેતું નથી કે તું મારા ઉપર મોહ કર. હોળી પાછો પોતે કેવો વળગ્યો છે, સામી ચીજ કહેતી નથી કે તું મારા ઉપર મોહ કર, અને કહેતોય કોઈ જરૂર નથી કે મોહ કરવો, એ કોઈ જરૂરી નથી. શું તો પણ જ્ઞાન કે જેને મર્યાદા નથી તે પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે, બહારની ચીજ જાણવા માટે એને કહેતી નથી તો પણ જાણી લે છે. સામર્થ કેટલું છે, શક્તિ પકડાવી છે ને, એટલા આટલી વાત લીધી છે કે બહાર કાંઈ જાણવા જવું પડતું નથી, બહારની ચીજ જ્ઞાનમાં પ્રવેશ કરે તો જણાય ને નહીતર ન જણાય એવું પણ નથી, તેમ કોઈ ચીજ એમ પણ કહેતી નથી કે તું મને જાણ અને તો જ્ઞાન જાણે નહીતર ન જાણે એવું પણ નથી. જ્ઞાન જાણે છે, પોતાની સ્વભાવ શક્તિથી જાણે છે. અગ્નિના ચિનગારીમાં તણખામાં આખા વિશ્વને બાળવાની શક્તિ છે, એમ જ્ઞાનના એક કણિયામાં લોકાલોકને જાણવાની શક્તિ છે. શક્તિ અપેક્ષા એ વાત છે, વ્યક્તિ અપેક્ષા એ વાત નથી, એવી શક્તિ છે. દીપચંદજી કાસલીવાલ અનુભવ પ્રકાશમાં લખે છે કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વરૂપ શક્તિને જો, બહુ પ્રેક્ટિકલ સાઈડની એમની કથની છે, તો સ્વરૂપની શક્તિનો વિચાર કરે એમ નથી કહેતા. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ પ્રતિ સમય મોજૂદ છે, જે સાધન છે જ્યાં જોવાનું એ પ્રત્યેક સમયે હાજર છે. સાધનને આવે એટલી વાર નથી કે સાધન મળે પછી હું પ્રયોગ કરું, સાધન પ્રતિ સમય હાજર છે, મોજૂદ છે, તું એમાં જોવાનો પ્રયોગ કર કે આમાં શક્તિ શું, શક્તિને જો, એમાં ઉપયોગની પર્યાયને ન જો, ઉપયોગમાં તું શક્તિને જો, એ ઉપયોગરૂપી દ્વાર છે શક્તિને જોવાનું, કે જેમાંથી શક્તિને જોઈ શકાય. જેમ કોઈ તિરાડમાંથી કાણામાંથી આખું મકાન દેખાય, આખો પર્વત દેખાય, એમ જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં મોટો શક્તિનો પર્વત દેખાય એવું છે. શું જોઈએ? જિજ્ઞાસા જોઈએ, બસ બીજું કાંઈ નહીં. તારા વર્તમાન સંઘની પંચેન્દ્રિયપણામાં જોવાની શક્તિ છે, એટલે એ શક્તિ પ્રગટ કરવી પડે એવું નથી, ફક્ત તને જિજ્ઞાસા જોઈએ, જોવા માટેની અપૂર્વ અપૂર્વ જિજ્ઞાસા જોઈએ. એક વખત તારી ઊભી કરેલી સૃષ્ટિ એ તારું જગત છે, કે આ મારું શરીર, આ મારું મકાન, આ મારો પરિવાર, આ મારો રાજ્ય તાબરું, આ મારું ફલાણું, આ ફલાણું ફલાણું, આ મારો સમાજ. એક વખત વિસ્મરણ કરી દે, સ્વરૂપ જિજ્ઞાસાને વશ. કેવી રીતે વિસ્મરણ કરી જા? સ્વરૂપ જિજ્ઞાસાને વશ એક વખત બધું ભૂલી જા. હું એક આત્મા છું, મારું સ્વરૂપ ગોતવા હું નીકળ્યો છું, અને આ સિવાય મારે અત્યારે કોઈ કામ નથી ને મારું કોઈ છે નહીં આ જગતમાં. અને આમ થઈ તે જેવું આયુષ પૂરું થયું બધું પડ્યું રહેવાનું છે, શરીરથી માંડીને બધું. એક સમયમાં જે સમય આયુષ પૂરું થયું બધું પડ્યું રહેશે, તારો તારી સૃષ્ટિ તારું જગત બધું અહીંયા પડ્યું રહેશે. તું ક્યાં જઈશ, તારો પત્તો જ નહીં હોય, ક્યાં ગયો એ વંટોળિયામાં તણખલું ઉડ્યું, ઝંઝાવાત ચાલતો એમાં તણખલું, કઈ સ્પીડમાં કેટલું જાય એનો કઈ ઠેકાણો નહીં, એવી રીતે જીવ જાય છે. એક વાર વિસ્મરણ કરી જા, સ્વરૂપ જિજ્ઞાસા એવી ઊભી કર કે એક વખત વિસ્મરણ થઈ જાય, વિસ્મરણ થઈ જાય, પછી સહજ માત્રમાં પત્તો લાગશે. કેમ કે જ્ઞાન ગુણ છે, જ્ઞાનમાં શક્તિ વ્યક્ત છે. ક્યાં શક્તિ વ્યક્ત છે? જ્ઞાનમાં શક્તિ વ્યક્ત છે. એને તું જો, ન દેખાય ત્યાં સુધી જોવાની જિજ્ઞાસામાં ઉભો રહે, બસ આટલું જ કરવાનું છે. આટલું જો કરી શકે તો સફળતા નિશ્ચિત છે, સક્સેસ ઇઝ શ્યોર, ખાતરી બંધ વાત છે. શું કહે છે? તો પણ જ્ઞાન કે જેને મર્યાદા નથી, એવું અમર્યાદિત શક્તિવાળું જ્ઞાન, તે પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે. એવું જ્ઞાનનું અપૂર્વ અનંત સામર્થ્ય છે. શું કહ્યું એમણે? કે સામર્થ્યનો પત્તો જ્ઞાન લે છે, સામર્થ્યનો પત્તો કોણ લે છે? જ્ઞાન લે છે. અને ક્યાંથી લે છે? કે જ્ઞાન જ્ઞાનમાંથી લે છે. જ્ઞાનને બીજે જવાની જરૂર નથી પડતી. ભાગચંદજી છાજેડ, ભાગચંદજી છાજેડ ને આપણે આજે જયચંદજી છાબડા, જયચંદજી છાબડા સમયસારના ભાવાર્થ જ એમણે લખ્યો છે. આમ તો અનુવાદ પણ એમણે જ કર્યો છે, ઢુંઢારીમાંથી, ઢુંઢારીમાં અનુવાદ એમણે જ કર્યો છે, પછી ઢુંઢારીમાંથી હિન્દી શીતલ પ્રસાદજીએ પહેલું વહેલું કર્યું. બાકી જે સંસ્કૃતમાંથી ઢુંઢારી ભાષામાં 150 વર્ષ પહેલાંથી, પોણા 200 વર્ષ પહેલાં જયપુરની અંદર જયચંદજી છાબડા, ટોડરમલજી જ્યાં સ્વાધ્યાય કરતા હતા જે મંદિરમાં, એ મંદિરમાં પછી જયચંદજી છાબડા કરતા હતા સ્વાધ્યાય. એ લોકો એમ કહે છે કે આ મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં 360 દિવસ સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય ચાલે છે, કોઈ દી બંધ નથી રહેતો. લોકો ત્યાં મળે છે, હજી પણ સ્વાધ્યાય કરે છે. આજે એવું જોરી બજારમાં છે મંદિર અંદરના ભાગમાં. પણ એણે એક વાત લખી કે જે ત્રિકાળી આત્મા છે ને, એ તો અવ્યક્ત છે, અનાદિના અજાણ્યાને પકડાતો નથી, એનું સામર્થ્ય જ્ઞાનમાંથી પકડાય છે. કેમ કે જ્ઞાન છે એ પ્રગટ છે, શક્તિ અપ્રગટ છે એટલે નથી પકડાતી. અવ્યક્ત છે એટલે અપ્રગટ છે. જ્ઞાન પ્રગટ છે અને શક્તિની વ્યક્તિ ત્યાં છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે પછી એમ કે છે, અને સાકાર રૂપ છે એટલે એનું ચોક્કસ સ્વરૂપ પકડાય છે ત્યાં. એટલે આખા સમયસારમાં શ્રી ગુરુએ આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેવા પાછળ આશય છે. એ આશય એમણે 246 કળશના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યો છે, અને એના ન્યાયને લોજિક આપ્યા છે બધા. શા માટે આત્માને જ્ઞાન માત્ર કીધો અને એની પાછળનો આશય શું છે, કે સ્વરૂપને ઓળખાવાનો આશય છે. મુમુક્ષુ જીવને એક વાર સ્વરૂપની ઓળખાણ થાય એટલે અસ્તિત્વ ગ્રહણ થયું, એ સમ્યક્ત્વનું અંગ છે. સમ્યક્ત્વનું કારણ ન લીધું કૃપાળુદેવે, સમ્યક્ત્વનું અંગ છે, અંગભૂત કારણ લીધું છે. અને એમણે કાઢ્યું એક શબ્દમાંથી, ઇતિ ઇદમ આત્મનઃ તત્ત્વમ જ્ઞાન માત્રમ વ્યવસ્થિતમ. એ આ પ્રમાણે અહીંયા આખા શાસ્ત્રમાં આત્માના તત્વને જ્ઞાન માત્ર કહીને વ્યવસ્થિત કીધું છે, વ્યવસ્થિત કર્યું છે. એ જ્ઞાન માત્ર શબ્દમાંથી એમણે એટલી વાત કાઢી છે. માત્ર જ્ઞાન છો, એ જ્ઞાનને તું જો, જ્ઞાનથી જ્ઞાનમાં જો, જ્ઞાનથી જ્ઞાનમાં જોયા જ કર, જ્ઞાનથી જ્ઞાનમાં જોયા કર, જ્યાં સુધી સ્વભાવ સામર્થનો પત્તો ન લાગે ત્યાં સુધી અપૂર્વ જિજ્ઞાસા લઈને જોયા કર. શક્તિનો અખંડ ગોળો તને જણાય વિના નહીં રીએ, નહીં રીએ ને નહીં, નક્કી વાત છે, ગેરેન્ટેડ વાત છે, ખાતરીબંધ વાત છે. આટલું જ જિજ્ઞાસાથી કરે ને આગળનું બધું આપોઆપ છે. શું કહે છે કે એવું જ્ઞાનનું અપૂર્વ અને અનંત સામર્થ્ય છે, ઘણું સામર્થ્ય છે. અહીંયા રહીને ચણાની દાળ જેટલી જગ્યામાંથી હિમાલયનું માપ કાઢે કે આ કાંચનજંઘાના શિખર દેખાય છે 25,000 ફૂટ ઊંચા, શું માપ કાઢનારે કોઈ છે કે નહીં? કોઈ ફૂટપટ્ટી લઈને ગયું નથી પણ માપ એક્ઝેક્ટ કાઢે છે જ્ઞાન. 3,000-4,000-10,000 ફૂટ નીચે પેટ્રોલ પીડ્યું છે, પેટ્રોલિયમ પીડ્યું છે અને આટલા 1,00,000 ઘન મીટર પીડ્યું છે એમ કે ક્યુબિક મીટર. ત્યાં નીચે કોઈ જાતું નથી, બોર 5 ઇંચનો 6 ઇંચનો બોરમાં કોઈ નીચે જઈ ન શકે, બહાર બેઠો બેઠો બધું કાઢે. શક્તિ શક્તિ પકડાય એવી વાત છે. આ તો અવરાયેલી પર્યાયમાં શક્તિ ડોક્યું કરે છે. નિરાવરણ પર નિરાવરણ પર્યાયની શું વાત થાય? એક અગ્નિના કણિયામાં મોટી લાય લાગે એવી શક્તિ ડોક્યું કરે છે. એવું જ્ઞાનની શક્તિ વર્તમાન પરિસ્થિતિમાં છે. શક્તિને સમજવા પાછળ જિજ્ઞાસા જોઈએ. વિસ્તારથી લીધું છે, જરા કાલના સ્વાધ્યાયમાં લઈશું. વિષય બહુ સારો આવ્યો છે સામે.
દ્રવ્ય સકલ સ્વકલ્પ